તારીખ 27/8/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 5 સળંગ પ્રવચન નંબર 19 નંબર
ઉપાદાનનો સાદો અર્થ એવો છે કે જે કાંઈ શુદ્ધ પરિણામ થાય છે, પ્રગટ થાય છે, પોતાના દ્વારા પોતા વડે પણ પ્રગટ થાય છે, પોતામાંથી પ્રગટ થાય છે. જેમાંથી પ્રગટ થવાનો ગુણ હોય, જેમાંથી પ્રગટ થવાની શક્તિ હોય, તે પદાર્થને અપાદાન શક્તિ ધારક પદાર્થ કહી શકાય. સમયસારમાં એની વ્યાખ્યા એવી કરી છે કે ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવનો અપાય એટલે હાનિ નાશ, નાશ થવાથી હાનિ નહીં પામતા એવા ધ્રુવપણામયી અપાદાન શક્તિ. વચન છે એમાં પરસ્પર શબ્દ વિરુદ્ધ લાગે એવું છે કે ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવનો અપાય થવાથી એટલે નાશ થવાથી નાશ નહીં પામતો. ઉત્પાદ વ્યયથી આલિંગિત પર્યાય છે, ઉત્પાદ વ્યયથી આલિંગિત ભાવ એટલે પર્યાય. જે પર્યાયને ઉત્પાદનું આલિંગન છે, જે પર્યાયને વ્યયનું આલિંગન છે, એટલે કે જે પર્યાય ઉત્પાદ વ્યય સહિત છે એવો જે ભાવ એટલે પર્યાય, એનો નાશ થવાથી એ પર્યાયનો નાશ થવાથી જેનો નાશ થતો નથી એવો જે ધ્રુવપણામય ભાવ છે, પર્યાયનો નાશ થાય છે પણ ધ્રુવ ભાવનો નાશ થતો નથી. આનો નાશ થવાથી આનો નાશ થાય એમ કેમ બને? એક ફૂલ છે છોડ ઉપર ઉગીને કરમાય તો છોડનો નાશ થાય એવું બને? એક ફળ પાકીને ઉપર બગડી જાય ખરી પડે તો આખું ઝાડ ખરી પડે એમ કેમ બને? મૂળમાંથી એમ પર્યાય એનો પરિપક્વ ભાવ એક આવ્યો અવસ્થારૂપ ઉત્પાદ થયો, એનો નાશ થયો પાછો. ધ્રુવ ભાવ છે એનો પણ સાથે સાથે નાશ થઈ જાય એમ કેમ બને? એવું બનતું નથી. જેમાંથી એ ઉત્પાદ વ્યયરૂપ ભાવ આવ્યા કરે છે એ ધ્રુવ ભાવપણામયી ઉપાદાન શક્તિ છે. એ તો એમાંથી એનું પરિણમન ચાલ્યું જ આવશે. ક્યારે પણ એમાંથી ખૂટી જશે એવું બનશે. અનંત અનંત કેવળ જ્ઞાનની પર્યાય, અનંત અનંત પરમાનંદની પર્યાય સાદી અનંત કાળ પર્યંત થયા જ કરશે. અપાદાન શક્તિ ધ્રુવપણામયી છે, એમાંથી આવ્યા જ કરશે, થયા જ કરશે. ક્યારે પણ એમાં ફેર પડશે ઉપાદાન છે ને આ અપાદાન છે. ત્યાં ઉપાદાન નો અર્થ પોતાનું સામર્થ્ય, એમાં પોતાનું સામર્થ્ય છે એટલે પોતાથી કાર્ય થાય છે એટલું જ લેવું છે. પોતાનું સામર્થ્યમાં સામાન્ય ભાવ લેવો છે કે બીજા પદાર્થ બીજો પદાર્થ પોતામાં કાર્ય કરતો નથી, પોતે જ પોતામાં કાર્ય કરે છે. અને અહીંયા તો અપાદાન નામની એક શક્તિ છે, કે જેમાંથી પર્યાયોનું દાન પોતે પોતાને પોતામાંથી લીધા જ કરે છે. અક્ષય પાત્ર છે પોતે, ઉપાદાન રૂપી અક્ષય પાત્ર છે કે જેમાંથી કેવળ જ્ઞાન આદિ પરમાનંદ આદિ અનંત પૂર્ણ શુદ્ધ અવસ્થાઓનું દાન પોતે પોતાને લીધા જ કરે છે, ક્યારે નાશ પામતો નથી. ધ્રુવે ન થાય, ધ્રુવ ધ્રુવપણે રહે અને ઉત્પાદ્ય થાય. ગુણ ગુણપણે રહે, જ્ઞાન ગુણ ગુણ જ્ઞાન ગુણપણે રહે, જ્ઞાન શક્તિ જ્ઞાન શક્તિપણે એટલી ને એટલી એવી ને એવી સદાય રહે અને જ્ઞાનનો ઉપયોગ થયા જ કરે. જ્ઞાન ઉપયોગ રૂપે જો જ્ઞાન શક્તિ થાય તો ઉપયોગનો વ્યય થાય, જ્ઞાન શક્તિનો વ્યય થઈ જશે. એટલે તો સોગાનીજીએ બેન અક્ષેત્ર ભી જુદા પાડ્યા, બેને જુદા પાડવા માટે બેન અક્ષેત્ર જુદા પાડ્યા. બહુ ગંભીર ભાવ લીધો છે. શક્તિને શક્તિ રૂપે જો, વ્યક્તિને વ્યક્તિ રૂપે જો. દ્રવ્યત્વ છે તે ગુણત્વ નથી, ગુણત્વ છે તે દ્રવ્યત્વ નથી, અને પર્યાયત્વ છે તે ગુણત્વ અને દ્રવ્યત્વ નથી. દ્રવ્યત્વ ગુણત્વ અને પર્યાયત્વ રૂપે નથી, ગુણત્વ દ્રવ્યત્વ અને પર્યાયત્વ રૂપે નથી, અને પર્યાયત્વ છે તે ગુણત્વ અને દ્રવ્યત્વ રૂપે નથી. પર્યાયનું પર્યાયપણું પર્યાયમાં છે, દ્રવ્યનું દ્રવ્યપણું દ્રવ્યમાં છે, અને ગુણનું ગુણપણું. શાસ્ત્ર પરિભાષાએ ત્રણેયને આપસમાં પરસ્પર અતદભાવ છે. શું છે? અતદભાવ છે. તે ભાવે તે નથી, પર્યાય ભાવે ગુણ નથી, ગુણ ભાવે દ્રવ્ય નથી, દ્રવ્ય ભાવે ગુણ પર્યાય નથી, ગુણ દ્રવ્ય પર્યાય ભાવે નથી, અતદભાવ છે. એનું એનું સ્વરૂપ એક સત્તાધારી પદાર્થમાં એનું આવું રૂપ છે, જે ત્રણ જુદા જુદા વિલક્ષણ ચિહ્નોથી સમજી શકાય. પદાર્થ એક અભેદ અખંડ છે, એક સત્તાધારી છે, તો પણ એમાં આવા ત્રણ પ્રકારનું ભિન્નપણું જુદા જુદાપણું જોવામાં આવે છે, અને છતાં એમાં કાંઈ વિરોધ નથી થતો. જુદાપણું છે માટે વિરોધ નથી, એટલે છે આમાં અનેકપણું હોવા છતાં એકપણું છૂટતું નથી. અનેકની વાત આમાં લીધી છે, અમારી સારમાં નથી એ વાત, આમાં લીધી છે. અનેક વિના અનેક ગુણનો અભાવ હોત, અનેક વિના અનેક પણું ન હોત, અનેકત્વ શક્તિ ન હોત, તો અનેક ગુણનો અભાવ હોત તો પદાર્થમાં અનેક ગુણ ન રહેત, એક ગુણ સ્વરૂપ આખો પદાર્થ હોત, પણ એવું જોવામાં આવતું નથી. અનંત ગુણ સ્વરૂપ છે પદાર્થ, છે તે અનંત ગુણ સ્વરૂપ છે, એક ગુણ સ્વરૂપે નથી પદાર્થ. બહુ દ્રવ્યાનુયોગનું દીપચંદજીનું જ્ઞાન બહુ સૂક્ષ્મ હતું. ચિદ્વિલાસીનું જોઈએ છે ત્યારે કેટલી સૂક્ષ્મ ચર્ચાઓ એમણે દ્રવ્યાનુયોગની કરી છે, અને પાછા સાથે સાથે અધ્યાત્મ ઉતરતા ઉતારતા જાય છે. એમાં પૂરો દ્રવ્યાનુયોગની એ દ્રવ્યાનુયોગનું જે તાત્પર્ય છે, એનો જે સાર છે, એ પાછા સાથે સાથે ગૂંથતા જાય છે પોતાની વાત. એવી અપાદાન શક્તિ છે, તેથી આ આત્માએ પોતાના આત્માએ પોતાની ગુણ સંપત્તિમાંથી કાંઈ પણ ઓછું થશે કે નાશ થશે એવો શંકા કે એવી ભય, એવો ભય કે એવી શંકા કર્તવ્ય નહીં. અધિકરણ વિના સર્વનો આધાર ન હતો. અધિકરણ શક્તિમાં ભાવ્યમાન એટલે ભાવવામાં આવતા, અહીંયા બધા પર્યાયો શુદ્ધ લેવી, શક્તિનું વર્ણન છે એમાં. જ્યાં પર્યાયનો વિષય ચાલે છે તે શુદ્ધ પર્યાય
પર્યાય
ચાલે છે. રાગ ભાવવામાં આવતા એમ નહીં, પણ ભાવ્યમાન એટલે શુદ્ધપણે આત્માનું જે શુદ્ધ પરિણામ છે એ ભાવ્યમાન ભાવ છે, એ ભાવવામાં આવતો એવો ભાવ છે. તે ભાવનો આધાર કોણ છે એમ કહે છે કે આધારપણા, તે ભાવનો આધાર દ્રવ્ય છે. કેમ કે દ્રવ્યમાં તેવી આધારપણામયી આધાર શક્તિ, અધિકરણ શક્તિ રહેલી છે. તેથી પોતાના શુદ્ધ જીવન, પવિત્ર પરિણમન, પરિણમન કહો કે જીવન કહો, પોતાના આત્માના પરમ પવિત્ર પરિણમનને કોઈના આધારની જરૂર નથી. કોઈના પણ આધાર વિના પોતાના સ્વયંના આધારે પરિણમન થાય છે એવી એના માં શક્તિ રહેલી
છે.
આમ લીધું છે એટલે આધાર બુદ્ધિને ઉડાવી છે. સુગાનીજી તો પત્રોમાં એવી વાતો લીધી છે કે મને પત્ર લખો. તો કે મને તમે શું પત્ર લખવાનું કહો છો? આધાર બુદ્ધિ તો તીર્થંકરની પણ આધાર બુદ્ધિ એ છે. એમ કીધું છે કે એક કોરથી ગુરુદેવની ભક્તિ કરે તો એવી ભક્તિ કરે કે અનંત તીર્થંકરોથી પણ મારા માટે તો આ અધિક છે. હજી તો તીર્થંકર થયા નથી, અસંખ્ય અબજ વર્ષ પછી થશે, અસંખ્ય અબજ વર્ષ પછી થશે. કેમકે અત્યારે બે સાગરના આયુષમાં ગયા છે, જગનને લઈએ તો બધું ચાર સાગરનું આયુષ છે ત્યાં. પછી પાછા મનુષ્ય થશે ત્યારે તો ભાવલિંગી સંત પણ થશે, પણ ત્યારે હજી કેવળ પામશે
નહીં.
ત્યારે પાછા દેવલોકમાં જશે તો 22 થી 24 આગળના આયુષ્ય જવાના છે. ઓછામાં ઓછું 22 નું બધું બધું
24
દેવલોકનું આયુષ્ય છે. ઉપરના સ્વર્ગમાં જશે, અસંખ્ય અબજ વર્ષ નીકળી જશે, પછી મનુષ્યમાં ચરમ શરીર છે, અસંખ્ય અબજ વર્ષ પછી. તો કે અત્યારે અનંત તીર્થંકરથી અધિક થઈ ગયા, ન્યાય પણ આપ્યો છે, સ્મરણ કર્યું છે કે ભૂતકાળમાં મારા જીવે અનંત તીર્થંકરોના સમસરણમાં જઈ અને દિવ્ય ધ્વનિ સાંભળી, પણ છતાં સમ્યક દર્શન મને થયું
નહીં
અને પરિભ્રમણ નો છેડવાયો. જો થયું હોત તો અત્યારે અહીંયા હોત એનો સાબિતી છે. હવે અહીંયા પોતાને અનુભવ થયો કે હવે મારે પરિભ્રમણ નથી, આ છેલ્લી મુસાફરી છે. આવે છે આ છેલ્લી મુસાફરી છે. મારા હજુભાઈને કલકત્તામાં પ્રત્યક્ષ સત્સંગ સારો હતો સુગાનીજીનો. વાંચન કરતા હતા એક કાળમાં, વાંચન કરતા હતા, પાછું બંધ કર્યું. તો પાછું છેલ્લે છેલ્લે 40 દિવસ વાંચેલું, દેહાંત પહેલા 40 દિવસ વાંચેલું. છેલ્લે છેલ્લે 12 આવ્યા એટલે એને ખ્યાલ પડે તો પરિચય કરે. કે છે આ છેલ્લી મુસાફરી છે, હવે પરિભ્રમણ છે. મુસાફરી એટલે પરિભ્રમણ. હવે ભ્રમણ લાંબુ કરવાનો
નથી.
ગુરુદેવે એક ભાવ જોયો છે આ સ્વર્ગમાં ગયા એથી, ત્યાં બધી મીટિંગ મળતી હશે. અહીંથી જાય એક ક્ષેત્રથી લગભગ જાય, થોડો આગું પાછું હોય પણ લગભગ મેળ ખાય એવો પ્રકાર થઈ જાય. શ્રીમદ રાજચંદ્રજી અહીંથી ગયા ને, તો ત્યાં તો અબજો વર્ષના આયુષ છે. સાગરોપમ ના આયુષ હોવો મિલન થાય થાય લગભગ. એ તો પુરાણોમાં નથી આવતો કે લગભગ મેળ ખાતા જીવોનો આગળ પાછળ ભવોની અંદર મિલન થયા કરે છે. અને આ તો પરસ્પર એકબીજાને નિમિત્ત નૈમિતિક સંબંધ ભયો છે, એમનો ઉપકાર ગાયો છે, એટલો પ્રકાર સમજો છે કે આધાર શક્તિ કેવું પરસ્પર વિરુદ્ધ લાગે. એક કોરથી કહે છે કે તીર્થંકરનો આધાર બુદ્ધિ ન જોઈ, બીજી સર્વસ્વના દાતા શ્રી ગુરુદેવ શું લીધો એ લીધું સર્વસ્વના દાતા. પરિણામમાં શુદ્ધિ પ્રગટ થઈ, અરે મારો આત્મા મને મળ્યો, સર્વસ્વ તો મારો આત્મા છે એમણે આપ્યો, તે તો પ્રભુએ આપ્યો વર્તુ ચરણાધીન શ્રીમદજી એવો બધો વ્યવહાર કરાય છે. રાગ આવે ત્યારે એવો રાગમાં વ્યવહાર થાય છે. જ્ઞાન તો જે છે તે છે, જ્ઞાનમાં ફેર પડી જતો વધે. અધિકરણ વિના સર્વનો એટલે સર્વ પરિણામોનો સર્વ શુદ્ધ પરિણામોનો આધાર ન હોત, પોતે જ પોતાના આધાર રૂપે ન હોત, ક્યારેક એને કોકનો આધાર લેવો પડત ને ક્યારેક એને કોકનો આધાર લેવો પડત, જેમ દુનિયામાં થાય છે તેમ. દેશનો વડો પ્રધાન હોય તો એને પ્રજાના મતનો આધાર લેવો પડે. ગરીબમાં ગરીબ માણસ કે નહીં, આ મારો મતદાતાર છે ઠીક, એની સંભાળ મારે રાખવી, એને મને ખુશી ઉપર બેઠો છું, એના મતના આધારે બેઠો છું. અહીંયા તો ત્રણ લોકનો નાશ થાય છે કોઈના આધારે, કોઈનો આધાર એને જરૂર પડતી નથી. સ્વયં સિદ્ધત્વ વિના પરાધીનતા આવત, આત્મા સ્વયં પોતાની મેળે સિદ્ધ થાય છે, સ્વયં સિદ્ધ છે, સ્વતંત્ર છે, એની કોઈ શક્તિ પરાધીન નથી, આખું દ્રવ્ય પણ પરાધીન નથી. જો એવું ન હોત, એવી સ્વયં સિદ્ધ નામની શક્તિ ન હોત તો આત્મા પરાધીન હોત, પોતે પરાધીન હોત, બીજો તારે તો તરે, બીજો ડૂબાડે તો ડૂબે. આ નિયમતમાં કહે છે ભગવાન રાખે એમ રહેવું, એ તારે ને એ ડૂબાડે આપણને, માટે આપણે એને ભજો તો એ આપણને તારે, નહીં ભજો તો ડૂબાડશે. બહુ સારું કામ કરે એ વાત અહીંયા નથી. જગતમાં એવો કોઈ ભગવાન ને એવો કોઈ ઈશ્વર જ્ઞાતિ ધરાવતો નથી કે કોઈને તારે કે કોઈને ડૂબાડે. જીનેન્દ્રનું પણ એ કાર્ય નથી. જીનેન્દ્ર તો જો એમની સ્થાપના જ ધ્યાન ધ્યાનસ્થ અવસ્થાની છે. એમને કાંઈ કરતા દેખાડ્યા નથી ને કાંઈ સાધનવાળા પણ દેખાડ્યા નથી. કોઈ જાતનું સાધન એમની પાસે નથી, ફક્ત ધ્યાનસ્થ અવસ્થામાં અંતરલીન સ્વરૂપે ડૂબેલા નમનવરા સ્વરૂપમાં ડૂબી ગયા છે જીનવર. તો એ જ એમની મહાનતા છે, એ જ એમની મહાનતા છે. દુનિયા સામું જોવે એની માનતા નથી. ભલે દુનિયા આખી એમના કેવળ જ્ઞાનમાં ચોંટી ગઈ હોય પ્રતિબિંબિત થઈને, તો પણ એ દુનિયા સામું જોતા
નથી.
તો પણ ઉપયોગ તો લીન છે. એક જ જ્ઞાનના પર્યાયમાં, કેવળ જ્ઞાન ઉપયોગમાં પરિપૂર્ણ સ્વનું અવલંબન છે અને લોકાલોકનું પ્રતિબિંબ પણ છે, બે છે એની અંદર. જેમ નિર્મળ પાણીમાં પાણીની નિર્મળતા પણ સ્પષ્ટ છે અને અંધારી રાતે એ પાણીની અંદર તારાનું પ્રતિબિંબ, અસંખ્ય તારાનું પ્રતિબિંબ પડે. ગામડામાં રહ્યા આપણે જોયું હોય, સ્થિર પાણી હોય તળાવનું, નદીનું, પ્રવાહવાળું, તો એની અંદર અંધારી રાતે અસંખ્ય તારાનું પ્રતિબિંબ પડતું હોય. પાણીમાં તારા છે
નહીં,
ચોખ્ખે ચોખ્ખા દેખાય છે કે એક તારો પાણીમાં નથી. ચંદ્રનું પ્રતિબિંબ પડે, તારાનું પ્રતિબિંબ પડે, બધું પડે, પણ પાણીમાં પાણી જ છે. પાણીમાં પાણી સિવાય બીજું કાંઈ નથી. કેવળ જ્ઞાનમાં એકનું માત્ર જ્ઞાન, એટલે તો નામે કેવળ જ્ઞાન પાડ્યું છે. કેવળ જ્ઞાન, એકનું જ્ઞાન માત્ર, અખંડ નિજ સ્વભાવનું. શ્રીમદજીએ તો વ્યાખ્યા એવી જ કરી છે, પોતાના અખંડ સ્વભાવનું જે જ્ઞાન પોતાને વર્તે છે, કહીએ કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ પર્યંત પરમાત્માને, એવું નિજ અખંડ સ્વભાવનું માત્ર જ્ઞાન વર્તે છે જેને અમે કેવળ જ્ઞાન કહીએ છીએ, ત્યાં ઓલી વ્યવહારની વ્યાખ્યા ન કરી. લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન એવી વ્યાખ્યા નથી કરી. દેહ સહિત હજી બિરાજમાન છે, આયુષ્યનું પૂર્ણપણું થયું નથી, છતાં જેમને નિર્વાણ દશા વર્તે છે અથવા નિર્માણમાં જેવી દશા થવાની એવી દશા આત્માની સદેહે પણ વર્તે છે, તેથી એને સદેહે મોક્ષ પણ કહેવામાં આવે છે. એનો આધાર પોતાનો એ પોતે પરાધીન નથી એમ કહે છે. એ પોતે સ્વયં સિદ્ધ થયા છે. સ્વયં સિદ્ધ થાય છે. જેટલા અનંતા સિદ્ધો થયા અને થશે તે બધા સ્વયં થવાના છે, સ્વયં સિદ્ધ, કોઈથી કોઈને કારણે થવાના નથી. પોતાની શક્તિ અને સામર્થ્યને લઈને થવાના છે. અત્યારે પણ પોતાનું અસ્તિત્વ કોઈને લીધે છે? દેહને લઈને અસ્તિત્વ છે? ખોરાક પાણી ને લઈને અસ્તિત્વ છે? માણસ પૈસા વગર ન ચાલે, અત્યારે ડગલે ને પગલે પૈસા જોઈએ. પૈસાથી અસ્તિત્વ છે? અનાદિથી પોતે સ્વયં પોતાના અસ્તિત્વ શક્તિને લઈને ટકતો આવ્યો છે, ટકતો રહેવાનો છે. ક્યારે એનું ટકાવપણું નાશ પામશે? પોતાનો નાશ થશે, અસ્તિત્વ નહીં હોય એવું કદી બનવાનું નથી. એવું સ્વયં સિદ્ધપણાનો ગુણ પોતામાં હોવાથી પોતાને કોઈની પરાધીનતા નથી. પરાધીનતા હોય અને સુખ હોય, બે વાત એક સાથે બનતી નથી. પરાધીનતા ને દુઃખ વિના ભાવી છે અને સ્વાધીનતા ને સુખ અવિના ભાવી છે. તેથી સ્વયં સિદ્ધ છે, તેથી સુખી છે, પરાધીન નથી. એટલે અહીંયા તર્ક લીધો છે કે જો સ્વયં સિદ્ધ ન હોત તો સ્વયં સિદ્ધ વિના જીવને પરાધીનતા આવત, પણ પરાધીનપણું પોતાના સ્વાધીન સ્વરૂપને ભૂલીને માની રાખ્યું છે તે મિથ્યાત્વ ભાવ છે, તે મિથ્યાપણાનો ભાવ છે. એ મિથ્યા ભાવ સેવવા જેવો નથી. પોતાના સ્વયં સિદ્ધ સ્વરૂપને ઓળખીને પરાધીન ભાવનો નાશ કરવા જેવો છે અને દુઃખ મટાડવા, પરાધીનતાનું દુઃખ મટાડવા જેવું છે. ગુરુદેવ એક વાત બહુ સારી કરતા, ભાઈ આ બધી શક્તિ એટલે તારા સામર્થ્ય ને તારા ગુણ ના ગાણા ગવાય છે. એની તું નાશ કરવા પાડે છો? તારા ગુણ ના ગાણા ગવાય છે અને કેવળીની વાણીમાં, તીર્થંકર જિનેન્દ્ર પરમાત્માની વાણીમાં તારા ગુણ ના ગાણા ગાયા તો તારે તો એની હોશ લાવવી ઘટે છે કે ઓ આવા આવા ગુણ મારામાં ભર્યા છે, આવો હું ગુણવાન છું, કોઈથી પરાધીન નહીં. હા, તારા અવગુણ ગાઈએ તો તને દુઃખ લાગે, અથવા તને પરાધીન ઠરાવીએ તો તને એમ થાય કે અમારે બસ પરાધીન રહેવાનું, કાંઈ અમારું ચાલે નહીં, તો તને
દુઃખ લાગે,
એનો નકાર આવે તો વ્યાજબી વાત છે. પણ તને સ્વાધીન, સ્વતંત્ર અને સુખમય ને અનંત શક્તિ સંપન્ન ગુણ સંપન્ન બતાવીએ, સર્વગુણ સંપન્ન તને કહીએ, પછી તને કેમ એનો નકાર આવે છે? ખરી વાત છે, હોકારો મીઠો તો આપે અમને આવા અમારા ગુણ ભાન કરાવ્યું.
વાહ,
એમ કેવું છે? એવા ગુણ, એવા ગુણ ન હોય એથી કાંઈ તને લાભ થવાનો
નથી.
જીનવાણી માટે એમ જ કહેવાય છે કે જગતમાં બાળકને માતા સુવડાવે છે ત્યારે પણ એના ગુણ ગાયને સુવડાવે છે. આખોટા કરતી કરતી જો એને નીચકા નાખે ઘોડિયામાં, આલરડામાં, પારણામાં ઝુલાવે અને હાકોટા નાખે નાખે તો કજિયો કરે વધારે. અને ડાયો ને ડમરો દીકરો છે એમ કહીને સુવડાવે ને આલરડા મીઠા ગાય તો સુઈ જાય. આટલું તો બાળકને ખબર પડે છે, આટલી લાગણી ને સમજણ તો બાળકને છે. અહીંયા જીનવાણી એના ગુણ ગાયને જગાડે છે, સુવાડતી નથી પણ જગાડે છે. આ જીનવાણી એ પણ માતાનું ઉપમા આપી છે ને, ત્યાં જગતમાં ઉડાવે છે ગુણ ગાયને ખોટે ખોટા. જિયાળો હોય તો ડાયો કે, પણ અહીંયા તો ખરેખર એનામાં ગુણ છે, એ ગુણ ગાયને એને જાગૃત કરે છે. તું જાગ્રે જાગ, તારા સામર્થ્યને જાગીને સંભાળ, તારી સ્વાધીનતા, સ્વયં સિદ્ધત્વ, સ્વતંત્રતાને સંભાળીને તારા કાર્યનું તું સિદ્ધિ કર, એમાં તારે કોઈની પરાધીનતા રાખવાની જરૂર નથી. દેવગુરુ શાસ્ત્રની પણ નહીં, બીજાની તો નહીં પણ દેવગુરુ શાસ્ત્રની પણ
નહીં.
નહીં, એમ જ દેવગુરુ શાસ્ત્ર કહે છે. દેવગુરુ શાસ્ત્ર પણ એમ જ કહે છે કે અમારી પરાધીનતા તને નથી. વિચિત્ર પ્રકારે એ વિષય સોગાનીજીએ લીધો છે કે આ જીવ જગતમાં સુખ લેવા માટે અનેક જગ્યાએ આથડ્યો, પણ એને ક્યાંય સુખ મળ્યું નહીં ને દુઃખ જ મળ્યું, એટલે માર ખાઈને પાછો આવ્યો. અહીંયા હવે દેવગુરુ શાસ્ત્ર પાસે આવ્યો તો એને પણ એક લપાટ મારી, એક થપાટ એને પણ મારી. અમારી હમ ક્યાં જોઉં છે? અંતર્મુખ થા, તો અંતરલીન થા, અમારી હમે પણ તારે જોવાનું
નથી.
વેપારી હતા પણ ના કોઈ લેખક લખે એવી બધી વાત
નથી,
સાહિત્યકાર લખે એવી વાત. અજ વિના ઉપજા કરત, જ એટલે જન્મ અને અ એટલે નહીં જન્મ. જન્મ મરણ થવાનો આત્માનો સ્વભાવ નથી. જ્યારે સમ્યક દર્શનમાં સમ્યક દર્શનના કાળમાં, સમ્યક દર્શનમાં એટલે સમ્યક દર્શનના કાળમાં જ્યારે આત્મા પોતાનું સ્વરૂપ જ્ઞાન કરે છે, આત્મજ્ઞાન કરે છે, ત્યારે એને પોતાનો આત્મા સ્વભાવે કરીને અજન્મા જણાય છે. અરે હું તો સ્વભાવથી જન્મ પામું નહીં એવો છું, અજ મારો સ્વભાવ છે. પણ આટલા અનંત કાળમાં અનંત જન્મો થયા ને કે મારા
નહીં
આમ આવે છે. હવે થોડાક ભવ થશે એમાં જન્મ મરણ થશે કે મારા
નહીં.
હું અહિયાં એમને ઉભો છું એ બતાવે છે કે નવો જન્મ મરે જન્મે, પણ હું તો એમને એમ છું. સ્વપ્નનું મૃત્યુ જેમ જાગ્રત દશામાં ભ્રાંતિગત ભાવ હતો એમ સ્પષ્ટ જણાય છે, તેમજ આત્મજ્ઞાનમાં પોતાના નાશનો જે પ્રકાર બીજો દેહ ત્યાગમાં, દેહ ત્યાગને મરણ કહે છે ને, દેહનો પ્રસંગ અને દેહ ત્યાગના પ્રસંગને જગતની અંદર દેહાત્મ બુદ્ધિવાળા જીવો જન્મ મરણ કહે છે. જ્ઞાનીઓ તો જાણે છે કે જેમ કપડાં બદલાય છે એમ જ આ શરીરને આત્મા બદલે છે. આત્મ તો અન્યમતમાં આવે છે, ગીતામાં આવે છે, માનસાંસી જીર્ણાની યથા વિહાય તથાપી નવાની રૂપરાણી. જેમ જૂના વસ્ત્રો ત્યાગ ફાટી જાય, જીર્ણાની જીર્ણ થાય અને બદલવામાં આવે છે, એમ શરીર જીર્ણ થાય ત્યારે ના બદલી નાખવામાં આવે છે. આમાં બીજું કાંઈ છે
નહીં,
આત્મા શાશ્વત છે, આત્માની શાશ્વતતા સ્વીકારી છે આસ્તિક્ય દર્શનો. કહે છે કે આત્મા પરાધીન નથી, સ્વયં સિદ્ધ હોવાને લીધે આત્મા પરાધીન નથી અને અજ હોવાને લીધે આત્માને જન્મ નથી. ક્યારે આ આત્મા નવો જન્મ નથી અને એના કોઈ જન્મ થતા નથી. દેહના ગ્રહણના પ્રકાર છે, ઉદગળની પર્યાય છે. મૂળથી જીવનું નવા સ્વરૂપે જન્મવું ઉપજવું એવું કાંઈ બનતો નથી. જ્ઞાનીને તો અજ્ઞાન ભાવનું દુઃખ છે, મરણનું કરતા મરણ સંબંધીનો અજ્ઞાન ભાવનું દુઃખ છે. મરણનું દુઃખ નથી પણ મરણ સંબંધીના અજ્ઞાન ભાવનું દુઃખ છે. જ્ઞાનીને દુઃખ નથી,
બરોબર.
આવે છે સ્વર્ગમાંથી જ્ઞાનીઓ, આ સર્વાર
સિદ્ધિમાંથી,
ઋષભદેવ ભગવાન સર્વાર સિદ્ધિમાંથી આવ્યા છે. એ તો માતાના પેટમાં પણ ત્રણ જ્ઞાન લઈને આવે છે, મતિ શ્રુત ને અવધિ જ્ઞાન તો લઈને આવે છે, પછી ચોથું મનોપર્ય જ્ઞાન મુનિ દશામાં ઉત્પન્ન થાય છે, ધ્યાનમાં ઉત્પન્ન થાય છે, એકાગ્રતા વધતા ઉગાડ
આવી
છે. પણ ત્રણ જ્ઞાન તો લઈને જ આવે છે, જન્મે છે તો ત્રણ જ્ઞાન લઈને. તો એમાં એ કહે છે હું ક્યાં જન્મ, પણ હું તો છું. જાતિ સ્મરણ જ્ઞાનમાં એટલી ખબર પડે કે હું છું, એનો અર્થ કે હું નાશ નહોતો પામ્યો, ત્યાંથી અહીંયા જે બદલી થઈ એ તો ક્ષેત્રની બદલી થઈ, નોકરીની બદલી થાય છે તો એ બદલી થઈ છે, અહીંયા બીજું કઈ થયું
નથી.
હું તેનો તે છું, હું તેનો તે છું એ બતાવે છે કે મેરો એ વાત ખોટી છે. બનારસી દાસે બહુ સરસ કે જે ધ્રુવ ધામ આત્મા છે એને પર્યાયનો ઉત્પાદ એ છે એ લાગુ પડતો નથી, કેમ કે એ તો ધ્રુવ છે. તો પર્યાય ઉત્પન્ન થાય છે ને પર્યાય વ્યય થાય છે, મારો ઉત્પાદન ને મારો વ્યય પણ નહીં. એ ઉપાદાનમાં એ વાત લઈ લીધી. એવું પોતે ધ્રુવ છે, હું ધ્રુવ મેરું સમાન છું આત્મા. મેરું હલતો નથી ને, કદાચ એ તો હલે તો હલે, આ હલે હું
વધે,
એવો અચળ સ્વભાવ છે. મેરું અચળ એમ કહેવાય છે, છતાં એમાં પરમાણુનું આવાગમન છે, આમાં શક્તિઓનું આવાગમન નથી. અનાદિ અનંત એક સ્વરૂપે એક ધારુ સ્વરૂપ છે. પર્યાય એના ફરતી પ્રદક્ષિણા ફરે છે, જેમ મેરું ફરતી પ્રદક્ષિણા ફરે એમ પર્યાય ધ્રુવ ફરતી પ્રદક્ષિણા ફરે છે. મેરું ને શું લેવા દેવા, એના ફરતી કોઈ પ્રદક્ષિણા ફરે તોય ભલે, ન ફરે તોય ભલે, એની અપેક્ષા છે એને. એટલે એમ કહી દીધું એમ કે પર્યાય મેરા ધ્યાન ધરો તો ધરો. મુજે ક્યા પર્યાય કે ધ્યાન કી મુજે અપેક્ષા નહીં. શેમાં આવતું હશે આ બધું? પર્યાયમાં આવતું હશે કે ધ્રુવમાં આવતું હશે?
આવે બધું પર્યાય,
પર્યાયમાં આવે. પણ પર્યાયમાં આવું ધ્રુવનું અહમપણું સ્થાપવામાં આવે છે, શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને, આચરણે કરીને. એનું નામ આત્મભાવ છે, એનું નામ આત્મભાવના છે. એ સ્વરૂપની ભાવના, ધ્રુવ સ્વરૂપની ભાવના છે. અહીંયા કે છે કે અજ વિના ઉપજા કરથ આત્મામાં જન્મવું એવું કાંઈ નથી, ક્યારે જન્મો નથી, ક્યારે જન્મ થાય એવી પરિસ્થિતિ પણ આત્માને વિશે
નથી.
પણ આત્મા ક્યારે ઉપજતો નથી એનું કારણ કે એનામાં અજન્મા નામનો સ્વભાવ છે. એ તો બધી વાત આના વિના આમ આ નો હતો આમ થાય, આ શક્તિ નો હતો આમ થઈ ગયું હોય એમ કરીને એ શક્તિ સિદ્ધ કરે છે, લોજિક આપે છે. એક એક શક્તિની વ્યાખ્યામાં લોજિક લીધું છે. અખંડ વિના ખંડિતતા એટલે ખંડ ખંડ પણ પામત આત્મા સ્વભાવે કરીને અખંડ એક પ્રતિભાસમય અખંડ આત્મા છે. એ આત્મામાં ક્યારે પણ ખંડિતતા થતી નથી. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી ક્યારે ખંડિતતા થતી નથી. એવા એક અખંડ સ્વરૂપની ભાવના તે આત્મભાવના કહી. એવા અખંડ સ્વરૂપની ભાવનાને આત્મભાવના કહી. જયસેન આચાર્ય દેવે 320 ગાથામાં એમ કહ્યું કે તેથી અખંડ એક પ્રતિભાસમય જે પ્રત્યક્ષ પ્રતિભાસમય આત્મા છે તેને હું ભાવું છું, પણ એક સમયના ખંડ ખંડ ભાવને હું ભાવતો
નથી,
ક્ષયોક્ષમ ભાવને ભાવતો નથી. ભલે પોતાનો ક્ષયોક્ષમ ગમે તેટલો મોટો દેખાતો હોય તો પણ એ કેવળ જ્ઞાન પાસે તો સમુદ્રના બિંદુ જેવડો છે. વિશાળ ક્ષયોક્ષમ દેખાતો હોય એવા વિશેન સ્વામી જેવા આચાર્યોના ક્ષયોક્ષમ એવા હતા કે એમના કાળમાં એમ કહેતા હતા કે જૈનમાં સર્વજ્ઞનું નામ છે અને કોઈને આ કાળે સર્વજ્ઞ જોવા હોય તો જાઓ વિશેન સ્વામીને મળવા, એમ કહેવાતું હતું. જોઈ લ્યો વિશેન સ્વામી, એવો વિશાળ ક્ષયોક્ષમ હતો એમ, એટલું સૂક્ષ્મ, એટલી વિશાળતા, એટલી સૂક્ષ્મતા ને એટલી વિશાળતા. જે એમણે ધવળની ટીકા કરી છે, ષટખંડાગમની ટીકા કરી છે, ધવળ શાસ્ત્રની બે ભાષા ઉપર એમનું પ્રભુત્વ જોવામાં આવે છે, સંસ્કૃત અને માગધી. એ સંસ્કૃત લખતા લખતા માગધીમાં આવે છે, માગધી લખતા લખતા સંસ્કૃતમાં આવે છે. આવી રચના છે શાસ્ત્રોની. પાણીના પૂરની જેમ આટલા આટલા જાડા ગ્રંથો થયા છે. કર્ણાનુયોગનો વિષય હાથમાં લીધો છે, હજારો બોલ લીધા છે કર્ણાનુયોગના. એ વખતનો કાળ, ધ્રુવક્ષેત્ર કાળ ભાવ જોઈને એ વિષય લીધો એમના હાથમાં. કળિકાળ સર્વજ્ઞ પાંચમા આરામાં હતા. એ ક્ષયોક્ષમ વિશાળ હતો, પણ કેવળ જ્ઞાન પાસે
બિંદુ,
એક બિંદુ જેટલો છે. અનંતમાં ભાગે, ગમે એટલો હોય તો પણ અનંતમાં ભાગે છે. બારમા ગુણસ્થાન પર્યંતનો જ્ઞાનનો પર્યાય ક્ષયોક્ષમ ભાવે હોય છે, અને તે કેવળ જ્ઞાન પાસે તેરમા ગુણસ્થાનના એક સમય પહેલાની પર્યાયમાં અનંતમાં ભાગે, અને પછી જ્ઞાન ગુણ પ્રગટ થાય ને ફાટે કોઈ બોમ્બ એવી રીતે. કેવળ જ્ઞાન એક સમયમાં, કેવળ જ્ઞાન છદ્મસ્ત પણ ઉમટીને એક સમયમાં કેવળ જ્ઞાન. પછી એમને આમ વધતું 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 કેવળ જ્ઞાન થઈ ગયું એમ નહીં, વ્યક્ત થઈ જાય છે. એવી શક્તિ છે જ્ઞાનમાં, એટલી શક્તિ છે કે એક સમયમાં પૂર્ણપણે વિકસિત થાય એવી એની શક્તિ છે. જ્યાં આવરણ ખસ્યું, ભાવાવરણ ખસ્યું, દ્રવ્યાવરણ આપોઆપ થશે, પૂરેપૂરું જ્ઞાન થઈ જાય છે. એક જ સમયમાં ચમત્કાર છે, એ ચૈતન્યનો ચમત્કાર છે. નથી ને છે એમ કરે છે નહીં આ જાદુગર. કાંઈ ખાલી પેટી બતાવે પછી પાંચ ફૂટનો છ ફૂટનો માણાબુ આળસ મરડીને બેઠો થતો એવું દેખાડે છે કે દેખાડે નથી, એમાં છે કરી દીધું. ચમત્કાર કહે છે ને લોકો, એને ચમત્કાર કહે છે. એમ કે જ્ઞાન અનંતમાં ભાગે એવું એ જ જગ્યાએ જ્ઞાન પરિપૂર્ણ જોવામાં આવે છે. એક સમયમાં એકનો પુરુષાર્થ છે, પુરુષાર્થ તો પૂરો થઈ ગયો છે. બારમા ગુણસ્થાન યથાખ્યાત ચારિત્ર પ્રકૃતિ છે, લીનતામાં કઈ કચાશ રહી નથી. બારમા ગુણસ્થાને અચારિત્ર ભાવ નથી રહ્યો, પૂર્ણ ચારિત્ર. યથાખ્યાત જેવું ચારિત્ર ગુણ છે તેવો ખ્યાત એટલે પ્રગટ થવો, પ્રસિદ્ધ થવો, એ બારમા ગુણસ્થાનનું નામ પાડ્યું છે. છતાં જ્ઞાન પાછળથી પૂરું ખીલે છે તેરમા ગુણસ્થાને. એક જ સમયમાં બારમા ગુણસ્થાનનો વ્યય, તેરમા ગુણસ્થાનનો ઉત્પાદ, છદ્મસ્તપણાનો વ્યય અને કેવળ જ્ઞાનપણાનો ઉત્પાદ. અભિમાન નહીં થવાનું કારણ એથી પણ અનંત ગુણ સ્વભાવી, જ્ઞાન સ્વભાવી આત્મા હું છું એમ
હતું,
હું છું એમ હતું. આ એક સમયની ક્ષયોક્ષમ પર્યાય, અધૂરી પર્યાય, અલ્પજ્ઞ પર્યાય, તે હું છું એમ નહોતું. તે હું છું એમ આવે તો અભિમાન થાય, તે હું છું એમ નહોતું. પણ એનાથી અનંત ગુણ જ્ઞાન સ્વભાવી, કેવળ જ્ઞાનની એક પર્યાયથી પણ અનંત ગુણ સ્વભાવી જ્ઞાન. જ્ઞાન ગુણ તો કેવળ જ્ઞાનની એક પર્યાયથી અનંત ગુણ છે. એમાં હું છું, યા હું છું, એવો હું છું, એવડો હું છું એમ છે. એટલે એક સમયની ઉચ્ચ પદને પામીને નીચ પદમાં કોણ હું પણ કરે. વડાપ્રધાન બનાવ્યા પછી પટ્ટાવાળાનું કામ કોણ કરે? લાવો એક ટેબલથી કાગળ લઈ જવો હોય તો મને સોંપજો, હું કરીશ. પટ્ટાવાળાને વર્ધી આપ્યો એ પહેરેલી. પરમેશ્વર પદ છે આ તો, આત્માનું મૂળ પદ, નિજ પદ તો
પરમેશ્વર.
અપ્પા છો પરમ અપ્પા, આત્મા તો પરમાત્મા છે. એ ભાળી ગયા પછી પોતાનું નિજ સ્વરૂપ જ્ઞાનમાં આવી ગયું, ભાનમાં આવી ગયા પછી જ્યાં સુધી એવી પરિપૂર્ણ પ્રગટ દશા ન થાય ત્યાં સુધી જે હીણી ને અલ્પજ્ઞાની દશા રહી એમાં હુંપણાનો સ્વીકાર કોણ કરે? ન્યાજીને કોણ બેસે? એનો તો નિષેધ કરીને ટાળી નાખે, એનો નિષેધ કરીને ટાળી નાખે. એવો હું નહીં, એવો હું નહીં, એવો હું નહીં. ન પમત્તો ન પમત્તો. કુંકુંદાચાર્ય કહ્યું કે હું પ્રમત પણ નહીં ને હું અપ્રમત પણ
નહીં.
ની તો છો આપ? તો કે ના, પણ કોણે કીધું તને? હું તો જ્ઞાયક ભાવ છું, હું મને જ્ઞાયક ભાવ માનું છું, અને તું અમથો અમથો ખોટો મારા ઉપર મારો અવર્ણવાદ કરે છો કે તમે તો મુનિ છો. જ્ઞાની ગ્રસ્ત હોય તો લોકો એમ કે ભાઈ તો ગ્રસ્ત છે, હવે એ તો ગ્રસ્ત છે, હવે ઘરમાં રહીએ છે. તો ઘરમાં રહીએ છે કે આત્મામાં રહીએ છે તને ક્યાં ખબર પડી? ક્યાં રહે છે એની તને ક્યાં ખબર છે? તું મફતનો એના ઉપર આરોપ લગાવે એવો અવર્ણવાદ કરવા જેવો નથી. અવર્ણવાદ નો અર્થ એ છે કે જેનામાં જે દોષ નો હોય તેનામાં તે દોષ નું આરોપણ કરવું તેને અવર્ણવાદ કહેવામાં આવે છે. એ છે કે આત્મા સ્વભાવે કરીને સ્વરૂપે કરીને અખંડ છે. જો આત્મામાં અખંડિતતા સ્વભાવે કરીને ન હોત તો તે ખંડ ખંડ પામી ગયો હોત, એના ટુકડા થઈ ગયા હોત. પણ ક્યારેય ટુકડા થતા નથી. સ્વભાવ ભાવે પણ અખંડ જ રહે છે. પ્રદેશે તો ખંડ ખંડ પણ થતું નથી, પણ ભાવથી પણ સ્વભાવનું અખંડ પણ થતું નથી. વિમલ વિમલ વિના મલ હોત, મળનો વિગત પણ એટલે નાશ પણ વિશબ્દ છે એ વ્યતીત થઈ ગયો. મળ જેમાં નથી અભાવ, પેલા હતો ને નથી એમાં અહીંયા નથી લેવું. વિમળ એટલે નિર્મળ, મળ વિના ના. બે ઉપસર્ગનો એક જ અર્થ થાય છે. મળ પાસે આગળ ની લગાડો કે આગળ વી લગાડો, બે નો અર્થ એક જ છે. વિમળ કહો કે નિર્મળ કહો, આગળ અ લગાડીને અમલ કહો. અમલ નિર્મળ વિમળ બધા એક જ અર્થ. તારણ સ્વામી અશબ્દ નો પ્રયોગ બહુ કરે છે.
બરોબર,
અમલ અમલ સ્વભાવ છે આત્મા. તારણ સ્વામીના ગ્રંથમાં આત્માને અને મ બે શબ્દ એમણે વાપર્યો છે, મમલ ને અમલ. મ એટલે નહીં, આપણે એમ એમ કરશો, માં એમ કરશો નહીં એમ કહેવાના બદલે આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં, એમ કરશો માં. માં એટલે નહીં, મ એટલે નહીં. એમ મમળ અમળ નિર્મળ વિમળ બધા એક એક અર્થમાં છે. અર્થ બધો એક જ છે. એ બે શબ્દનો પ્રયોગ વધારે કરે છે, મમળ ને અમળનો, ત્રાસ મેળવવા માટે. કે છે કે આત્મામાં જો મળ રહિત પણ ન હોત, મળના અભાવ સ્વભાવે આત્મા ન હોત. મળ એટલે અહીંયા ભાવની મલિનતા, કશાયની મલિનતા.
બરોબર,
આત્મા સ્વભાવે કરીને કશાય કલંકથી રહિત નિષ્કલંક સ્વરૂપ છે. આ નિષ્કલંક મહાદેવ કહે છે કે નહીં? નિષ્કલંક નિકળંક એટલે નિષ્કલંક. હું તો અપભ્રંશ થાય ભાષામાં, કલંક વિનાનો મહાન દેવ આત્મા પોતે છે. ઓલા મહાદેવની કલંક વિનાનો મહાન દેવ આત્મા
પોતે છે,
જેમાં મળનું કલંક પણ નથી. જો આત્મામાં એવો સ્વભાવ ન હોય તો સિદ્ધ પરમાત્મા પણ સમળ હોત એમ કહે છે અહીંયા.
બરોબર,
સિદ્ધ પરમાત્મા પણ સમળ હોત, કેમ કે એનો સ્વભાવ જ મળ સહિત પણ છે. પણ આત્મા સ્વભાવે કરીને નિર્મળ હોવાથી એની પૂર્ણ દશા પણ નિર્મળ પ્રગટ થઈ શકે છે. એ સ્વભાવમાંથી જ પ્રગટ થાય છે. નિર્મળતા ક્યાંય બહારથી લાવવી પડતી
નથી.
અવસ્થામાં મળ ક્યાંથી આવ્યો? અવસ્થામાં મળ આવ્યો એટલે કે સ્વરૂપમાં મળ નહીં, સ્વરૂપમાં તો મળ આવતો જ નથી. મૂળ સ્વભાવમાં મળની ઉત્પત્તિ થઈ શકતી નથી કે કશાયની પહોંચ પણ ત્યાં નથી. ગમે તેટલો પ્રચુર કશાય થાય નિગોદનો, તો પણ એ સ્વભાવમાં એનો પ્રવેશ, સ્વભાવમાં એનો સ્પર્શ થાય એ પરિસ્થિતિ
નથી.
પદાર્થને વિશે નથી, આત્મ પદાર્થમાં એવું નથી. અને તેથી એવા સ્વભાવને ભૂલે છે ત્યાં મળની ઉત્પત્તિ અવસ્થામાં થાય. ક્યાંથી મળ ઉત્પન્ન થયો? સ્વભાવ પર્યાયમાં એવી યોગ્યતા છે કે જો પર્યાયમાં પોતાના વિમળ સ્વભાવનું જ્ઞાન ભાન ન રહે, શુદ્ધ બુદ્ધ ન રહે, તો બેભાનપણે પોતાના વિમળ સ્વભાવના બેભાનપણે અવસ્થામાં મળની ઉત્પત્તિ થાય છે. પણ એ મર્યાદિત છે, સ્વભાવ અમર્યાદિત છે. મળ છે મર્યાદિત છે, સ્વભાવ સુધી પહોંચી શકતો નથી, સ્વરૂપને પૂર્ણપણે મલિન કરી શકતો નથી. મળ મર્યાદિત છે, વિમળતા કે વિમળતા મર્યાદિત છે. સ્વભાવની વિમળતા અનાદિ અનંત છે, એની મર્યાદા નથી. અનંત છે, કાળે અનંત ને સામર્થ્યથી ભાવે પણ અનંત, બે રીતે અનંત છે. એવા આત્માનું ભાન કરાવે છે, એવા સ્વભાવનું ભાન કરાવે છે. ભાન કરે તો મળ જાય. ભાન કરાવવાનો હેતુ છે કે એને મળનો, મિથ્યાત્વ મળનો પહેલા નાશ થાય, પછી મિથ્યાત્વ મળનો નાશ થાય, પછી અવિરતિના મળનો નાશ થાય, પછી પ્રમાદના મળનો નાશ થાય, પછી સ્વંજલનના કષાય મળનો પણ નાશ થાય, અને પછી યોગના કંપનનો મળ છે એનો પણ નાશ થાય, બધા એનો નાશ થાય. સ્વંજલન એટલે બહુ એકદમ અલ્પમાં અલ્પ કષાય રહ્યો છે, એટલો બધો અલ્પ કષાય છે કે વિકલ્પો ત્યાં બહુ શાંત થાય છે, અથવા એ કષાય બહુ ટકી શકતો નથી. એ કષાય બહુ
ટકી શકતો નથી,
રહી શકતો નથી. એક ક્ષણમાં પાછો વિતરાગ ઉપયોગ થઈ જાય, નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થઈ જાય. અશુદ્ધ ઉપયોગ છે સ્વંજલન કષાય, પાછો શુદ્ધો ઉપયોગ તરત થઈ જાય છે. એટલે વિકલ્પની લાળ તેમાં લાંબી ચાલતી
નથી.
મુનિઓ શાસ્ત્ર રચે છે ત્યારે જે સ્વંજલન કષાય છે, શાસ્ત્ર રચે છે, રાગ છે ને, શાસ્ત્ર રચવાનો રાગ છે. જગતના જીવો, શાસનના જીવો આ માર્ગને, અંતર્મુખના આત્મ માર્ગને, આત્માના માર્ગને, મોક્ષના માર્ગને પામો એવી એક ભાવના નિષ્કારણ કરુણાથી આવે છે, તો પણ એ કહેતા જાય છે સાથે સાથે કે અલમ અલમ ઇતી વિસ્તરેણ, આ વિસ્તારથી બસ આવે છે શાસ્ત્ર. અલમ અલમ ઇતી વિસ્તરેણ, હવે બસ થાવ, આ વિસ્તાર બસ થાવ. એટલે એ રાગ પણ એ લંબાવા ચાહતા
નથી.
અથવા અલમ અલમતી જલ્પને ન, એવો પણ શબ્દ આવે છે. હવે આ વિકલ્પ રૂપી જલ્પ છે એ બંધ થાવ. અલમ એટલે બસ થાવ, બસ થાવ, બસ થાવ. એ પણ એ સહન કરી શકતા
નથી,
એવો રાગ પણ સહન થતો નથી. એ વિતરાગ થાય છે, પૂર્ણ વિતરાગ તો એ થાય. ક્રોધ ક્રોધ ઉપજે નહીં, માન ઉપજે નહીં. એટલે તો શ્રીમદજીએ ગાયો કે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, मान प्रत्ये दीनपणा नु मान जो माया प्रत्ये माया साक्षी भाव ने लोभ ने जो प्रबल सिद्धि निदान क्रोधमान माया लोभ देखाता मुनि ने क्रोधमान माया लोभ हो बहु उपसर्ग करता प्रत्ये पण क्रोध नहीं पूरो एनो देहांत थी जाए प्राण छूटी जाए द्रवलिंगी क्रोध करता नहीं भावलिंगी तो करे ना जी साचा द्रवलिंगी है जेने द्रवलिंगी कहवाय जी अज्ञानी मिथ्या दृष्टि मुनिलिंग धारण करी हो चामड़ी उतरड़ी ने खार छाटे आंख नो खूनो लाल करे
नहीं
तो द्रवलिंगी एवा होय छे भावलिंगी ने तो वात सी थाय मुनि तो अत्यारे दर्शन थवा मुश्किल छे ये तो एकली शांति नी मूर्ति जोई लियो मार मार करतो आयो तो एक वार थरी जाय उभो रही जाय आ हरणिया छे ने हरणिया એ હરણિયા ને ચોર આવે તો એમ કે આખો ઠૂઠું છે એને માણસ બેઠો છે એવું ન લાગે એવું તો જેનો સ્થિર યોગ હોય છે ધ્યાનનો એટલા બહુ શાંત મૂર્તિ હોય છે
ઘણી પ્રાણીઓ
એના મનવચન કાયામાં એના દીદારમાં શાંતિ આત્માની શાંતિ જાણે નીકળીને બહાર આવી છે એવી શાંતિ બહુ શાંતિ હોય છે પરમાણુ શાંત રસ થી આમ શાંત રસના પરમાણુઓ ત્યાં શાંત રસ ધારણ કરી લે છે શરીરના પરમાણુ વિતરાગી મુનિ ની વાત જુદી છે એ નમો લો એ સૌ સાહુણ
એવા સાધુ એવાથી દેશ સુમંદર ભગવાન નો જય હો પરમ કૃપાળુ શ્રી કાંત દેવ નો જય વિતરાગી દિગંબર ધર્મ નો જય હો